આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
પોતાનું ઘર, ગામ કે શહેર છોડવું આપણે ધારતા હોઈએ એટલું સહેલું નથી હોતું. તો પોતાનો દેશ છોડવાની લાગણી તો કેવી હોય? નવા દેશમાં આવવું, એમાં ગોઠવાવાનો પ્રયાસ કરવો અને એક યા બીજા કારણે પાછા પોતાને દેશ ફરવાનો નિર્ણય કરો અને તોય ત્યાંથી ફરી પાછા એ નવા દેશમાં આવવું સીધી મગજમાં ન બેસે એવી વાત લાગે છે ને. પોતાની આવી જ કેટલીક વાત કરવા આજે આપણી સાથે છે ધ્વનિ આદિત્ય જોશી. ધ્વનિ, હું ઝેલમ હાર્દિક, SBS ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું.
નમસ્તે, કેમ છો ઝેલમબેન?
બસ એકદમ મજામાં. ધ્વનિ, આપણે ઘણા બધા સાંભળે છે જુદી જુદી જગ્યાએ જુદા જુદા માધ્યમથી, તો એ લોકોને પહેલા તમારી થોડી ઓળખાણ આપશો?
જરૂર. મારું નામ તો તમે કહી દીધું છે આપણા શ્રોતાઓને. હું મૂળ મુંબઈમાં જન્મી અને મોટી થઈ. લગ્ન પછી ભાવનગર રહી 7.5 વર્ષ માટે. ત્યાં રહીને મેં MA કર્યું ઇંગ્લિશમાં, પછી PhD કર્યું અને ભરતનાટ્યમમાં વિશારદની ડિગ્રી લીધી. મારા હસબન્ડ છે તે ભાવનગરમાં જ મોટા થયા જન્મીને, અને તે ઓસ્ટ્રેલિયા 2004માં આવ્યા હતા. આદિત્ય જોશી છે તેમનું નામ. અને ઓસ્ટ્રેલિયા ખાસ તે ઉચ્ચ શિક્ષણ માટે આવ્યા હતા. અહીં તેમણે માસ્ટર્સ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ડિગ્રી લીધી. અને ત્યારે મેઇન રીઝન અહીં આવવા પાછળનું એ જ હતું કે એ સમયગાળામાં ઉચ્ચ શિક્ષણ માટે ઓસ્ટ્રેલિયા ખૂબ સારું કહેવાતું, હજી પણ કહેવાય છે. અને ભણતરનું ખૂબ જ મહત્વ અમારા ફેમિલીમાં, એટલે એમને એવું થયું કે આપણે સરસ રીતે માસ્ટર્સની ડિગ્રી લઈએ અને સેટલ થઈ શકાય અબ્રોડ, તો મજા આવે અને સારી રીતે કારકિર્દી પણ બનાવી શકાય. એટલે ઓસ્ટ્રેલિયા પસંદ તેમણે કર્યું હતું અને અહીંયા આવીને સરસ ભણ્યા અને તેમને PR 2007માં મળ્યા. ત્યાં સુધીમાં એવું થવા લાગ્યું હતું કે એમને એકના એક દીકરા હોવાના લીધે ઘણી વાર એવું થાય કે ઇન્ડિયામાં માતા પિતાને ક્યારેક જરૂર હોય અને ન પહોંચી શક્યા હોય, કે ભારત પ્રત્યેનો લગાવ અને ખેંચાણ એમને સતત લોનલીનેસની ફિલિંગ અપાવે. એટલે PR મળ્યા પછી તેમણે નક્કી કર્યું કે આપણે ભણી લીધું, સરસ રહ્યા અહીંયા, એક્સપિરિયન્સ મળ્યો, તો હવે પાછા ઇન્ડિયા જઈએ અને જે જ્ઞાન મેળવ્યું છે તે ઇન્ડિયામાં આપણે શું કરવાનો વાપરીએ, એનો ઉપયોગ આપણા દેશમાં આપણે એવું કંઈક કામ કરાય જ્યાં આપણે આ જે શિક્ષણ મેળવ્યું છે એનો ઉપયોગ કરી શકાય ને સરસ ભાવનગરમાં રહી શકાય પેરેન્ટ્સ જોડે. એટલે તે વિચારથી મૂવડ બેક ટુ ઇન્ડિયા એવું કહી શકાય. અને સૂન આફ્ટર દેટ અમારા લગ્ન થયા અને મને પણ ખૂબ જ ગમે ભાવનગર. એટલે મેં ભણવાનું મારું ત્યાં જે હતું, મેં BMM કર્યું હતું, એટલે મારે આગળ ભણવું હતું, એ બધું ભણવાની શરૂઆત કરી. મારા હસબન્ડ કોર્પોરેટ બ્રાન્ડિંગનું કામ કરતા હતા અને એવરીથિંગ વોઝ ગોઈંગ ઓકે ફોર અ વાઇલ. શરૂઆતમાં ઇટ વોઝ ગ્રેટ, બટ તમે જેમ જેમ ફરીથી એક નવી રીતે ઇન્ડિયામાં રહેવાનું શરૂ કરો, એટલે એમને ઘણીવાર એવા પ્રશ્નો થાય કે કરપ્શન બધે જ હોય છે, એવો કોઈ દેશ નથી જ્યાં નથી, પણ કદાચ ઇન્ડિયામાં વધારે પડતો વ્યાપક છે અને એની ડે ટુ ડે લાઈફ ઉપર અસરો પણ ઘણી બધી છે, કામમાં કે બીજી ઘણી બધી રીતે. અને મારા મમ્મી એ વખતે એમને બ્રેન એન્યુરિઝમની તકલીફ થઈ અને અમે ખૂબ દવાઓ કરી, ખૂબ ઓપરેશન ને બધું જ કર્યું, પણ અમે એમને બચાવી ન શક્યા. ઈ સેકન્ડ આઈ ઓપનિંગ ઇન્સિડન્ટ હતો અમારી લાઈફનો, કે ઇવન આફ્ટર સ્પેન્ડિંગ અ લોટ ઓફ મની અને ટ્રાઇંગ આર લેવલ બેસ્ટ, ધ હેલ્થ કેર જે હતી ત્યાંની એ સમવેર ટૂંકી પડી હોય કે એવું થયું હશે કે મમ્મીને અમે ન સેવ કરી શક્યા. એ જ ગાળામાં મારા દીકરાનો જન્મ થયો. એટલે ઓબ્વિયસલી એક બાળક જન્મે એટલે આપણા લાઈફનું આખું જે ઓરિએન્ટેશન હોય, એ આઉટલુક હોય, એ પછી બહુ બદલાઈ જતો હોય છે. એટલે સડનલી અમારું થોટ પ્રોસેસ હવે એવું થવા લાગ્યું હતું કે કુશાગ્રહને કઈ રીતે આપણે બેટર લાઈફ આપી શકીએ. અને જે સોશિયો પોલિટિકલ આખો સિનારિયો છે, અનામતના જે એની જે અસરો છે શિક્ષણના ક્ષેત્રમાં ઇન્ડિયામાં, એ બધું પણ જોઈને અમને તકલીફ બહુ થતી હતી કે જો આપણે આપણા બાળકને સરસ ઇક્વલ લાઈફ વાળું અને ભાર વગરનું ભણતર હોય એવું વેલ બેલેન્સ લાઈફ સ્ટાઈલ અને કલ્ચર આપી શકતા હોઈએ, તો શું કરવા માટે ન આપવું? એટલે ખાસ તો એક હેલ્થ કેરનું જે પ્રશ્ન તો એ, અને સેકન્ડલી આ સોશિયો પોલિટિકલી જે બધું ઇન્ડિયાનું આખું ફ્રેમવર્ક એ વખતે જે હતું, આજ કે અમુક વર્ષો પહેલા, એ બધું જોતા અમને એવું લાગ્યું કે મેબી ઇટ્સ અ બેટર આઈડિયા ટુ રીમાઇગ્રેટ. અને 2014માં વી કેમ બેક ટુ ઓસ્ટ્રેલિયા. એ પછી હવે મારા હસબન્ડ અહીંયાની ખૂબ જ મોટી એક પ્રખ્યાત બેંકમાં છે, હું પોતે ગવર્મેન્ટમાં જોબ કરું છું, તો સરસ સ્ટેબલ જોબ છે અમારી. અને અમારો દીકરો છે તે હવે કિન્ડરમાં જશે, તો બહુ જ સરસ વર્ક લાઈફ બેલેન્સ અમે સ્ટ્રાઇક કરી શક્યા છીએ અહીંયા. અને વી આર ક્વાઇટ હેપી વિથ ધ ડિસિઝન કે આપણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શક્યા, તે ખૂબ સારું થયું. અને અમારા પેરેન્ટ્સ પણ બહુ જ સપોર્ટિવ હતા આ ડિસિઝનમાં, કારણ કે કોઈ પણ પેરેન્ટ્સની એવી ઈચ્છા તો હોય જ કે બાળકો સ્ટેબલ લાઈફ જીવી શકે, સરસ રીતે શાંતિથી એન્જોય કરી શકે એમનું જીવન હેપીલી. એટલે તે અવારનવાર આવે અમારી પાસે અને તે પણ જોઈ ગયા છે કે હા, લાઈફ ખરેખર યુ હેવ ચોઝન અ બેટર લાઈફ. એટલે અમે બહુ ખુશ છીએ આ રીમાઇગ્રેશનથી.
ધ્વનિ, તમારા માટે તો આ ફર્સ્ટ માઇગ્રેશન હશે, રાઈટ? તમે તો લગ્ન પછી જ પહેલી વાર ઓસ્ટ્રેલિયા આવ્યા.
ના, એવું નથી. લગ્ન પછી હું આવી હતી ઓસ્ટ્રેલિયા. વચ્ચે એક વખત એવું થયું હતું કે 2012 મારા હસબન્ડ પરિવાર આવ્યા હતા ઓસ્ટ્રેલિયા, ત્યારે હું પણ તેમની જોડે અહીં આવી હતી અને રહી હતી થોડાક સમય માટે. પણ તે વખતે ફરી વાર અમને એ જ બધા ઇમોશનલ થોટ્સ આવતા હતા કે પેરેન્ટ્સ થી દૂર રહેવું નથી ગમતું, કે અમારું ખૂબ સરસ કુટુંબ છે અને બધા લગભગ બધા જ એક જ શહેરમાં રહેવાથી અવારનવાર ભેગા થતા હોઈએ, તો અમને બધું ખેંચાણ હજી પણ થયા કરે. પણ ત્યારે કદાચ અમારું થિંકિંગ વધુ ઇમોશનલ હોવાના લીધે એ ખબર નહીં, અમને એવું થયા કરતું હતું કે ના, ઇટ્સ બેટર કે આપણે પાછા જઈએ અને વી કેન કેરી ઓન. ત્યારે મારું PhD નું ભણતર ચાલતું હતું, એટલે એ એક ખેંચાણ મારા માટે બહુ હતું કે ના, હું ત્યાં રહું તો મારા સુપરવાઇઝર હોય તેમને હું મળી શકું, વધારે યુનિવર્સિટીને હું એક્સેસ કરી શકું અને સરસ રીતે મારું PhD નું કામ પતાવી શકું. તો અમે પાછા 6 રિટર્ન થઈ ગયા હતા ઇન્ડિયા અને બસ એના એક વર્ષ પછી જ મારા દીકરાનો જન્મ થયો અને એ જ ગાળામાં મારા મમ્મી જે હતા તે માંદા પડ્યા અને ફરી વાર એવા સંજોગો ઉભા થયા કે સમહાઉ વી હેડ ટુ રીથિંક અવર ડિસિઝન અને ધેટ્સ વેન અમે આ કન્ક્લુઝન પર આવ્યા. પણ મારા માટે સારું હતું, મેં ઓસ્ટ્રેલિયાની લાઈફસ્ટાઈલ અનુભવી હતી, મેં મેલબર્ન જોયું હતું, હું ઘણી પરિચિત થઈ ગઈ હતી આ દેશથી. તો હું પણ એ વખતે બહુ મક્કમતાથી આ નિર્ણયમાં મારો ઓપિનિયન આપી શકી હા કે ના, મને ફાવશે, મને ગમશે. મારા માટે અનનોન નહોતું ઓસ્ટ્રેલિયા આવવું.
અને ધ્વનિ, ભારતમાં જે હેલ્થ કેર ને એજ્યુકેશન અને બાકીની બધી પરિસ્થિતિને કારણે તમે ઓસ્ટ્રેલિયા આવવાનો નિર્ણય લીધો, તો ઓસ્ટ્રેલિયામાં જયારે ફરી આવ્યા ત્યારે અહીંયા આવીને કોઈ ગોઠવવામાં કોઈ વિશેષ મુશ્કેલી નડી કે ના, એ બધું સ્મૂધ રહ્યું?
એઝ સચ, ટચ વુડ, અમે બહુ જ લકી રહ્યા છીએ ઇન એવરી સિંગલ વે ઇન ટર્મ્સ ઓફ ગેટિંગ જોબ્સ. ઓર મારા હસબન્ડ, હી ઇઝ અ વેરી સ્ટ્રોંગ વિલ્ડ પર્સન, એટલે એડજસ્ટ થઈ જતા હોય છે નવા એન્વાયરમેન્ટમાં. મારા માટે જ્યારે હું આવી આજથી 3 પહેલા નાનકડા કુશાગ્રને લઈને, ત્યારે મેઇન પ્રશ્ન જે હતો કે આવી ગયા પછીની તીવ્ર હોમ સિકનેસ હતી કે હું આમ એકદમ એકલી થઈ ગઈ છું, ઘરના કોઈ સભ્યો નથી અને હવે હું એકલી કેવી રીતે મારા દીકરાનું ધ્યાન રાખીશ. તો એ સમયગાળો જે હતો શરૂઆતના 4 એ મારા માટે થોડો ચેલેન્જિંગ કહી શકાય એવો હતો. મને ત્યારે સતત એવું લાગ્યા કરતું હતું કે ડિસિઝન આપણું સાચું છે, મને અહીંયા ગમશે લોંગ ટર્મમાં, પાછા જતા રહેવું છે. પણ આદિત્ય બહુ જ એ વખતે મક્કમ હતા કે તું થોડોક સમય જવા દે, તું એકવાર જોબ શરૂ કરીશ, બહાર નીકળીશ, તારા ફ્રેન્ડ્સ બનશે, પછી તું ઓટોમેટિકલી ગોઠવાઈ જઈશ. અને એવું જ થયું, મને થોડાક સમય પછી જોબ મળી, મારો દીકરો સ્લોલી સ્લોલી ચાઇલ્ડ કેરના રૂટીનમાં સેટ થવા લાગ્યો, અમે બીજા માણસોને જેમ જેમ મળતા ગયા, વર્તુળ બનતું ગયું, હું જેટલા લોકો સાથે વાતો કરતી ગઈ એટલું મને સમજાયું કે આ બહુ સ્વાભાવિક હતી મારી લાગણીઓ. અને હવે તો જાણે મેલબર્ન ઘર જ બની ગયું છે, એટલે હવે એવું નથી લાગતું કે હું કોઈ નવા દેશમાં રહું છું કે કોઈ નવી જગ્યાએ રહું છું. હવે બધું જ પોતાનું લાગે છે અહીંયા અને હવે સરસ રીતે હવે મજા પણ આવે છે, ગોઠવાઈ ગયા છીએ એવું કહી શકાય.
ધ્વનિ, પોતાની એકવાર અને ફરી વાર ગોઠવાવાની આ વાત છે એ આપણા બધા શ્રોતાઓ સાથે, આપણી બધી જુદી જુદી ઓડિયન્સ સાથે તમે શેર કરી. આપણે ઈચ્છીએ કે તમારી વાત સાંભળીને ઘણા બધાને ક્યાંક કોઈ મુશ્કેલી હશે તો એમાં મદદ મળશે અને બસ તમને મેલબર્ન હવે હંમેશા પોતાનું ઘર જ લાગતું રહે એવી શુભેચ્છા સાથે અમારી સાથે વાત કરવા બદલ હું જેલમ હાર્દિક ફરીથી તમારી આભારી છું.
થેન્ક યુ જેલમબેન.
SBS ગુજરાતી શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.